પ્રારંભિક કથન
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠિમાં. આજે આપણે જે પુસ્તક અને એના લેખક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, એમની કથા છે ને, એ ખાલી ઇતિહાસ નથી.
બિલકુલ.
એ તો નેતૃત્વ, સહયોગ અને મુશ્કેલ સમયમાં નિર્ણયો કેવી રીતે લેવાય એના વિશે ઘણું બધું શીખવે છે.
સાચી વાત છે.
આપણે વાત કરી રહ્યા છીએ ડ્વાઇટ ડી આઇઝનહોવર અને એમના પુસ્તક ક્રુસેડ ઇન યુરોપ વિશે.
હા, યુરોપમાં ધર્મયુદ્ધ. આ પુસ્તક એટલે બીજા વિશ્વયુદ્ધમાં યુરોપના મોરચે મિત્ર રાષ્ટ્રોનો વિજય, અને એ પણ ખુદ સુપ્રીમ કમાન્ડર આઇઝનહોવરના પોતાના શબ્દોમાં. પણ જેમ તમે કહ્યું, આ ખાલી લશ્કરની વાત નથી. આ એક એવા માણસની વાત છે જેમણે ઇતિહાસના એક સૌથી જટિલ અને ભયાનક સમયમાં અલગ અલગ દેશો, સેનાઓ અને મોટા માથાઓને એક સાથે જોડ્યા.
તો આ ડ્વાઇટ ડી આઇઝનહાવર, જેમને લોકો આઇક તરીકે પણ ઓળખતા, એ મૂળ કોણ હતા? એમનું બેકગ્રાઉન્ડ શું હતું યુદ્ધ પહેલા?
જો, આઇઝનહાવર મૂળ ટેક્સાસના, પણ મોટા થયા કેન્સાસમાં.
સાવ સામાન્ય પરિવાર હતો.
રાઈટ. વેસ્ટ પોઈન્ટ મિલિટરી એકેડેમીમાંથી ભણ્યા. શરૂઆતમાં તો એમની કારકિર્દી ધીમી જ હતી એમ કહી શકાય, પણ એમનામાં જે ઓરવીઝ કરવાની શક્તિ હતી, લોકો સાથે કામ પાડવાની આવડત હતી અને જે વ્યૂહાત્મક સમજ હતી એ અદ્ભુત હતી.
એટલે કે એમનામાં કંઈક ખાસ હતું.
હા, અને જનરલ જ્યોર્જ સી માર્શલ જેવા સિનિયર ઓફિસરોએ આ વાત પારખી લીધી.
અને પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ, જેણે બધું બદલી નાખ્યું એમના માટે પણ.
બરાબર. પર્લ હાર્બર પર હુમલો થયો અને અમેરિકા યુદ્ધમાં આવ્યું. હવે એ સમયે યુએસ આર્મી પાસે સાધનો અને તૈયારી બંનેની કમી હતી. આઇઝનહાવરને વોશિંગ્ટનમાં વોર પ્લાનિંગ ડિવિઝનમાં બહુ મહત્વની જવાબદારી મળી. ત્યાં એમણે જનરલ માર્શલના હાથ નીચે કામ કર્યું અને યુદ્ધની જે આખી સ્ટ્રેટેજી હતી ને, એ ઘડવામાં એમનો મોટો ફાળો રહ્યો.
પર્લ હાર્બર પર તો ફોકસ ત્યાં હોવું જોઈતું હતું ને?
સારો સવાલ છે. પુસ્તકમાં એ સમજાવે છે કે જર્મનીને એની ઇન્ડસ્ટ્રીયલ તાકાત અને વૈજ્ઞાનિક ક્ષમતાને લીધે લાંબા ગાળે મોટો ખતરો માનવામાં આવતો હતો.
અચ્છા.
એવું મનાતું હતું કે જો જર્મની હારી જાય તો જાપાનને હરાવવું પ્રમાણમાં સહેલું થઈ જશે. અઘરો નિર્ણય હતો, પણ દૂરનું વિચાર્યું હતું. અને આ બધા પ્લાનિંગમાં આઇઝનહાવર એટલા પ્રભાવશાળી સાબિત થયા કે એમની બઢતી બહુ ઝડપથી થઈ અને સીધા યુરોપિયન થિયેટર ઓફ ઓપરેશન્સ ઈટીઓના કમાન્ડર બનાવી દેવાયા.
કાલક્રમિક યાત્રા.
અને અહીંથી જ એમની ખરી કસોટી શરૂ થઈ. પેલો રાઇઝ એન્ડ સ્ટ્રગલનો ફેઝ કહી શકાય. યુરોપના કમાન્ડર તરીકે પહેલો મોટો પડકાર શું હતો?
પહેલો મોટો પડકાર હતો ઓપરેશન ટોર્ચ. નવેમ્બર 1942, ઉત્તર આફ્રિકામાં મિત્ર રાષ્ટ્રોનું લેન્ડિંગ.
હા,
આ પહેલું મોટું અમેરિકન બ્રિટિશ જોઈન્ટ ઓપરેશન હતું. પુસ્તકમાં આઇઝનહાવર લખે છે કે એના પર બહુ ચર્ચાઓ થઈ હતી કે સીધા ફ્રાન્સ પર જ ઉતરીએ કે પહેલા ઉત્તર આફ્રિકા જઈએ. છેવટે ઉત્તર આફ્રિકાનો રસ્તો પસંદ થયો.
અને એમાં શું મુશ્કેલીઓ આવી? ખાલી લશ્કરી પડકાર હતો કે બીજું પણ કંઈ?
ના ના, લશ્કરી તો હતો જ, પણ લોજિસ્ટિક્સ એટલે કે સામાન પહોંચાડવાનો પડકાર બહુ મોટો હતો. લાખો સૈનિકો અને ટનબંધ સામાન દરિયાપાર લઈ જવો, એ જ મોટું કામ હતું.
બરાબર.
અને પાછું રાજકીય માથાકૂટ પણ ઘણી હતી. ત્યાં જે વીચી ફ્રેન્ચ ફોર્સ હતા, જે ટેકનિકલી જર્મની સાથે હતા, એમની સાથે કેવી રીતે કામ લેવું એ મોટો સવાલ હતો. અને એમાં પેલો ડાર્લાન અફેર પણ થયો. એક વિવાદાસ્પદ ફ્રેન્ચ લીડર સાથે લશ્કરી ફાયદા માટે કામ કરવું પડ્યું. એનાથી રાજકીય અને નૈતિક સવાલો પણ ઊભા થયા હતા.
આ અનુભવે એમના નેતૃત્વ પર શું અસર કરી હશે?
જુઓ, ઉત્તર આફ્રિકાનું ઓપરેશન આઇઝનહાવર માટે ગઠબંધન યુદ્ધની જાણે લેબોરેટરી બની ગયું.
અચ્છા.
એમને શીખ્યું કે અલગ અલગ દેશોના લશ્કરી લીડરો, જેમની પોતાની સ્ટાઇલ હોય, પોતાની અપેક્ષાઓ હોય, એમને ભેગા રાખીને એક લક્ષ્ય માટે કેવી રીતે કામ કરાવવું, ડિપ્લોમેસી અને પ્રેક્ટિકાલિટી કેટલી જરૂરી છે એ સમજાયું.
ઉત્તર આફ્રિકા પછી લડાઈ સિસિલી અને ઇટાલી તરફ ગઈ, એ કેવું રહ્યું?
ઓપરેશન હસ્કી એટલે કે સિસિલી પરનું આક્રમણ જુલાઈ 1943માં એ સફળ રહ્યું.
હા.
મુસોલીની ગયો ઇટાલીએ શરણાગતિ સ્વીકારી લીધી, પણ ઇટાલીની મુખ્ય ભૂમિ પરનું જે અભિયાન હતું એ બહુ જ અઘરું અને લોહિયાળ સાબિત થયું.
કેમ?
એક તો પહાડી વિસ્તાર, ઉપરથી ખરાબ હવામાન, અને જર્મનોની ડિફેન્સ લાઇન બહુ મજબૂત હતી, પેલી ગુસ્તાવ લાઇન જેવી, એટલે લડાઈ બહુ ધીમી ચાલી અને નુકસાન પણ બહુ થયું. પુસ્તકમાં આઇઝનહાવર આ મુદ્દે ગંભીરતાથી લખે છે કે આટલું બધું નુકસાન વેઠીને જે મળ્યું એનો વ્યૂહાત્મક ફાયદો કેટલો હતો એ સંતુલન પર એ બહુ વિચારે છે. યુદ્ધની ખરી કિંમત શું હોય છે એનો અનુભવ એમને ત્યાં થયો.
અને પછી આવ્યો એમના જીવનનો અને યુદ્ધનો સૌથી મોટો પડકાર, ઓપરેશન ઓવરલોર્ડ એટલે કે ડી ડે અને નોર્મન્ડીનું આક્રમણ. આ એમનો પીક અચીવમેન્ટનો તબક્કો કહી શકાય, ખરું ને?
બરાબર. ડિસેમ્બર 1943માં આઇઝનહાવરને યુરોપમાં સુપ્રીમ એલાઇડ કમાન્ડર બનાવવામાં આવ્યા. આ પદ પર રહીને એમણે ઇતિહાસનું સૌથી મોટું દરિયાઈ આક્રમણ, એનું આયોજન અને નેતૃત્વ કર્યું. શેફની રચના થઈ, એટલે કે સુપ્રીમ હેડક્વાર્ટર એલાઇડ એક્સપીડિશનરી ફોર્સ. યુરોપમાં બધા જ મિત્ર દેશોની સેનાઓનું આ એક કોમન કમાન્ડ સેન્ટર હતું.
આ ઓવરલોડનું પ્લાનિંગ કેટલું મોટું અને જટિલ હતું, પુસ્તક શું કહે છે એના વિશે?
એની ભવ્યતા કલ્પના બહારની હતી. લાખો સૈનિકો, હજારો જહાજો, વિમાનો, અબજો ટન સામાન, બધું ઇંગ્લેન્ડમાં ભેગું કરાયું.
અકલ્પનીય.
ઉત્તરાયણ પછી સપ્લાય ચાલુ રહે એ માટે પેલા કૃત્રિમ બંદરો, મલબેરી હાર્બર્સ બનાવવાની યોજના હતી.
હા, સાંભળ્યું છે.
દરિયા નીચેથી ફ્રાન્સ સુધી ફ્યુલ પહોંચાડવા માટે પ્લુટો નામની પાઇપલાઇન નાખવાની હતી, અને સૌથી અગત્યનું, જર્મનોને છેતરવા માટે ઓપરેશન ફોર્ટિટ્યુડ જેવી જબરદસ્ત યોજના હતી.
એટલે કે શું હતું એમાં?
એમાં જર્મનોને એવું લગાડવાનું હતું કે મુખ્ય હુમલો નોર્મેન્ડીમાં નહીં પણ કેલે બાજુ થવાનો છે, જેથી એમનું ધ્યાન ત્યાં રહે.
વાહ, જબરદસ્ત પ્લાનિંગ. પણ આટલા મોટા આયોજનમાં મતભેદ તો થયા જ હશે, ખાસ કરીને અલગ અલગ દેશના જનરલો વચ્ચે.
અરે બહુ જ. ખાસ કરીને પેલા બ્રિટિશ ફિલ્ડ માર્શલ મોન્ટગોમરી અને અમેરિકન જનરલ પેટન જેવા, એમ કહી શકાય કે સ્ટ્રોંગ પર્સનેલિટીવાળા કમાન્ડરો હતા.
હા, એ બંનેના નામ તો બહુ જાણીતા છે.
મુખ્ય મતભેદ એ હતો કે જર્મની પર કેવી રીતે આગળ વધવું, શું એક સાંકડા મોરચે જેને નેરો થ્રસ્ટ કહેવાય ઝડપથી ઘૂસી જવું, જે મોન્ટગોમરીનો આઈડિયા હતો, કે પછી એક વિશાળ મોરચે બ્રોડ ફ્રન્ટ પર એક સાથે બધી બાજુથી દબાણ કરવું, આ આઇઝનહાવરનો અભિગમ હતો.
અને આઇઝનહાવર પોતાના પ્લાન પર જ રહ્યા?
હા, એ બ્રોડ ફ્રન્ટ પર અડગ રહ્યા. એમને લાગતું હતું કે એનાથી જ જર્મન આર્મી પર સતત દબાણ રહેશે અને મિત્ર દેશોની જે સંખ્યા અને સાધનોની તાકાત હતી એનો પૂરો ઉપયોગ થશે. આ એમના માટે પણ એક કસોટી હતી કે આ બધાને સાથે કેવી રીતે રાખવા.
અને પછી એ દિવસ આવ્યો, 6 જૂન 1944, ડી ડે. એ દિવસે આક્રમણ શરૂ કરવાનો નિર્ણય લેવો કેટલો અઘરો હતો,
પુસ્તક એક ક્ષણનું જે વજન છે ને એ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. હવામાન બહુ જ ખરાબ હતું.
હા, એવું સાંભળ્યું છે.
આક્રમણ મુલતવી રાખવા માટે દબાણ હતું, પણ આઇઝનહાવરે જે માહિતી હતી અને પોતાની જે સૂઝ હતી એના પર ભરોસો રાખીને ગો અહેડ આપ્યો. આ નિર્ણયની પાછળ લાખો સૈનિકોનું ભવિષ્ય હતું, યુદ્ધનું પરિણામ હતું. અને ખબર છે, એમના ખિસ્સામાં એક પહેલેથી લખેલી નોટ હતી.
શું હતું એમાં?
એમાં લખ્યું હતું કે જો આક્રમણ નિષ્ફળ જાય તો એની સંપૂર્ણ જવાબદારી તેઓ પોતાના પર લેશે.
અરે બાપરે, આ તો ગજબની જવાબદારીની ભાવના કહેવાય. શું એ નોટ વાપરવી પડી?
ના, સદભાગ્ય નહીં. જોકે નોર્મન્ડીમાં લેન્ડિંગ, ખાસ કરીને ઓમાહા બીચ પર, બહુ જ મુશ્કેલ અને લોહિયાળ રહ્યું. પછી નોર્મન્ડીના પેલા હેજરોઝ એટલે કે ખેતરોની વાડોવાળા વિસ્તારમાં લડાઈ બહુ અઘરી હતી.
હા,
પણ છેવટે ઓપરેશન કોબ્રાથી અમેરિકન ફોર્સે જર્મન ડિફેન્સ તોડ્યું અને ફ્રાન્સ તરફ આગળ વધવાનું શરૂ થયું.
ફ્રાન્સ મુક્ત થયું પછી શું જર્મની હારી ગયું?
ના, એટલી સહેલાઈથી નહીં. ફ્રાન્સમાં આગળ તો વધ્યા, પેરિસ પણ મુક્ત થયું, પણ એના લીધે સપ્લાય લાઇન્સ બહુ લાંબી થઈ ગઈ,
એટલે લોજિસ્ટિક્સની સમસ્યા પાછી આવી.
બરાબર. પેલી રેડ બોલ એક્સપ્રેસ જેવી ટ્રકોની સિસ્ટમ હતી, છતાં લોજિસ્ટિક્સ એક મોટો પડકાર બની રહ્યો. અને પછી ડિસેમ્બર 1944માં જર્મનોએ આર્ડન્સના જંગલમાંથી અચાનક જોરદાર હુમલો કર્યો.
એજ બેટલ ઓફ ધ બલ્જ.
હા, એજ મિત્ર રાષ્ટ્રો માટે આ એક મોટો આંચકો હતો. અણધાર્યો હુમલો હતો.
આ કટોકટીનો સામનો આઇઝનહોવરે કેવી રીતે કર્યો?
એ ગભરાયા નહીં, બહુ ઝડપથી નિર્ણયો લીધા. તરત જ બેસ્ટોન જેવા અગત્યના પોઈન્ટ પર સૈનિકો મોકલ્યા. જરૂર પડી ત્યાં કમાન્ડ સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યો, જેમ કે ઉત્તરનો મોરચો મોન્ટગોમરીને સોંપી દીધો અને સૈનિકોનું મનોબળ ટકાવી રાખ્યું. એમની જે સ્થિરતા અને ડિસિઝિવ લીડરશીપ હતી ને, એણે આ જર્મન હુમલાને નિષ્ફળ બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો અને આ લડાઈ પછી જર્મનીની જે કંઈ લશ્કરી તાકાત બચી હતી એ ખતમ થઈ ગઈ
અને પછી અંતે યુરોપમાં વિજય.
હા, ત્યાર પછી રાઇન નદી ઓળંગી જર્મનીની અંદર પ્રવેશ કર્યો અને ત્યાં એમને નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પની જે ભયાનકતા હતી એનો સામનો કરવો પડ્યો. ઓહોલડ્રુફ, બુચેનવાલ્ડ, ડાચાઉ,
એ બહુ ભયાનક હશે.
આઇઝનહવરે આ અત્યાચારોના પુરાવા બરાબર સચવાય એની ખાતરી કરી, જેથી ભવિષ્યમાં કોઈ ના ન પાડી શકે. એમણે પત્રકારો અને પોલિટિશિયન્સને ત્યાં બોલાવીને બધું બતાવ્યું. છેવટે એલ્બે નદી પર સોવિયેટ સૈનિકો સાથે મુલાકાત થઈ અને 7 મે 1945ના રોજ જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી. આઇઝનહવરના નેતૃત્વ નીચે યુરોપમાં વિજય મળ્યો
અને એમનો વારસો તો યુદ્ધ પછી પણ ચાલુ રહ્યો રાષ્ટ્રપતિ તરીકે.
હા, એ યુદ્ધ પછી અમેરિકાના 34મા રાષ્ટ્રપતિ પણ બન્યા.
મુખ્ય ફિલોસોફી અને મૂલ્યો,
આ આખી જે યાત્રા આપણે જોઈ એના પરથી આઇઝનહવરની મુખ્ય ફિલોસોફી શું લાગે છે? એમના મૂલ્યો શું હતા? કઈ વસ્તુ એમને ડ્રાઈવ કરતી હતી?
મને લાગે છે કે સૌથી મુખ્ય વસ્તુ હતી સહકાર અને એકતામાં એમનો અતૂટ વિશ્વાસ. પુસ્તકમાં એ વારંવાર કહે છે કે આ જીત કોઈ એક દેશ કે સેનાની નહોતી, આ બધા મિત્ર રાષ્ટ્રોના ભેગા પ્રયત્નનું પરિણામ હતું. એમની સૌથી મોટી તાકાત જ એ હતી કે અલગ અલગ દેશો અને પર્સનાલિટીને એક સાથે લાવી શકતા હતા.
સાચી વાત છે.
એમને શેફમાં એક એવું કલ્ચર બનાવ્યું જ્યાં નેશનાલિટી કરતાં કેપેબિલિટી વધુ મહત્વની હતી.
અને પેલું લોજિસ્ટિક્સ પર એમનો ભાર, એ પણ બહુ દેખાય છે.
હા, એ એમની ફિલોસોફીનો બહુ મહત્વનો ભાગ હતો. એમનું માનવું હતું કે મોટા મોટા પ્લાન પણ જો સપ્લાય બરાબર ન હોય તો ફેલ જાય. પેલું એમનું વાક્ય છે ને, પ્રોફેશનલ્સ લોજિસ્ટિક્સનો અભ્યાસ કરે છે, એ આજ બતાવે છે.
બરાબર.
યુદ્ધ જીતવા માટે ખાલી બહાદુરી નહીં પણ સૈનિકો સુધી સમયસર સામાન, ખાવાનું, ગોળીઓ પહોંચાડવાની ક્ષમતા પણ એટલી જ જરૂરી છે.
નેતૃત્વના બોજ વિશે એ શું માનતા હતા?
એ કમાન્ડની જે એકલતા હોય, જે જવાબદારી હોય, એને બહુ ઊંડાણથી સમજતા હતા. પુસ્તકમાં એ જે નિર્ણયો લેતી વખતે જે મેન્ટલ સ્ટ્રેસ આવે, એની જે માનવીય કિંમત ચૂકવવી પડે, એના વિશે બહુ પ્રમાણિકતાથી લખે છે.
પેલી ડી ડે પહેલાની નોટ એનું ઉદાહરણ છે.
બરાબર. એ બતાવે છે કે પરિણામ ગમે તે આવે એની જવાબદારી લેવાય તૈયાર હતા અને એ માનતા કે લીડરે હંમેશા શાંત, સ્થિર અને કોન્ફિડન્ટ દેખાવું જોઈએ, ભલે અંદર ગમે તેટલી ઉથલપાથલ ચાલતી હોય.
પુસ્તકનું નામ ક્રુસેડ ઇન યુરોપ, યુરોપમાં ધર્મયુદ્ધ. એ પણ કંઈક સૂચવે છે નહીં? શું એ આ યુદ્ધને નૈતિક રીતે જોતા હતા?
ચોક્કસ. આઇઝનહોવર માટે આ ખાલી જમીન જીતવાની લડાઈ નહોતી, એમના માટે આ લોકશાહી મૂલ્યો અને માનવ ગરિમા વિરુદ્ધ નાઝીવાદની જે તાનાશાહી હતી, જે બર્બરતા હતી, એની સામેનું યુદ્ધ હતું. એ આને અનિષ્ટ સામેનું ધર્મયુદ્ધ માનતા હતા અને પેલા કોન્સન્ટ્રેશન કેમ્પની ભયાનકતા જોયા પછી તો એમની આ માન્યતા વધારે પાકી થઈ ગઈ હતી.
અને છેલ્લે, સામાન્ય સૈનિક માટે એમનો આદર.
હા, આ બહુ જ મહત્વનું છે. પુસ્તકમાં એ સતત ક્રેડિટ સામાન્ય સૈનિકને આપે છે, જીઆઈ જો અને એના જેવા બીજા સાથીઓને. એ જાણતા હતા કે પ્લાન ભલે જનરલો બનાવે પણ એને સફળ તો મેદાન પર લડતા સૈનિકોની હિંમત, એમની સહનશક્તિ અને એમના બલિદાનથી જ બનાવાય છે. આ એમના લીડરશીપની હ્યુમન સાઇડ બતાવે છે.
ત્રણ મુખ્ય પરિવર્તન બિંદુઓ.
જો આપણે આઇઝનહવરના જીવન અને આ પુસ્તકમાં જે સમયગાળો છે એના 3 સૌથી મહત્વના ટર્નિંગ પોઈન્ટ્સ નક્કી કરવા હોય તો એ કયા હશે?
પહેલું, હું કહીશ કે ડિસેમ્બર 1943માં ઓપરેશન ઓવરલોડ માટે સુપ્રીમ એલાઇડ કમાન્ડર તરીકે એમની નિમણૂક.
હા,
આ એક એવી ક્ષણ હતી જેણે એમને સીધા ઇતિહાસના કેન્દ્રમાં મૂકી દીધા. આ પોઝિશન પરથી એમણે યુદ્ધની દિશા નક્કી કરી અને દુનિયાના સૌથી મોટા લશ્કરી ગઠબંધનનું નેતૃત્વ કર્યું. આ નિમણૂક વગર કદાચ પરિણામ કંઈક અલગ હોત.
બરાબર. બીજો મહત્વનો વળાંક કયો ગણાય?
બીજો કોઈ શંકા વગર 6 જૂન 1944ના રોજ ડી ડે આક્રમણ શરૂ કરવાનો નિર્ણય. ખરાબ હવામાન, નિષ્ફળતાનું મોટું જોખમ, એ બધા વચ્ચે એમણે જે હિંમત અને જવાબદારી બતાવી એ એમના નેતૃત્વની પરાકાષ્ઠા હતી. એ એક એવો નિર્ણય હતો જેણે યુદ્ધનું પાસું પલટી નાખ્યું, અને પેલી ખિસ્સામાં રાખેલી નોટ એ એક ક્ષણના વજનનું પ્રતીક છે.
સાચી વાત. અને ત્રીજો ટર્નિંગ પોઈન્ટ?
ત્રીજો, બેટલ ઓફ ધ બલ્જ વખતે એમનો રિસ્પોન્સ. જ્યારે એવું લાગતું હતું કે બધું બરાબર ચાલી રહ્યું છે, ત્યારે જર્મનીના અચાનક હુમલાએ બધાને હલાવી દીધા. એ સમયે આઇઝનહાવરે જે ઝડપી, નિર્ણાયક અને સ્થિર નેતૃત્વ આપ્યું, એણે ખાલી કટોકટી જ ન સંભાળી પણ જર્મન આર્મીની કમર તોડી નાખી
અને યુદ્ધનો અંત નજીક લાવી દીધો.
બરાબર. આ એમની ક્ષમતા બતાવે છે કે પ્રેશરમાં કેવી રીતે શાંત રહીને સાચા નિર્ણયો લેવા.
માનવીય પાઠ અને પ્રતિબિંબ.
આઇઝનહાવરના જીવન અને એમના અનુભવોમાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ, કયા માનવીય પાઠ મળે છે એમ લાગે છે?
જટિલ પરિસ્થિતિઓમાં ટીમવર્ક અને સહયોગ કેટલો જરૂરી છે.
હા,
આઇઝનહાવરે બતાવ્યું કે અલગ અલગ બેકગ્રાઉન્ડ, પર્સનાલિટી અને ઇન્ટરેસ્ટવાળા લોકોને પણ એક કોમન ગોલ માટે સાથે લાવી શકાય છે. એમને પેટર્ન અને મોન્ટગોમરી જેવા અઘરા સેનાપતિઓને પણ સફળતાથી હેન્ડલ કર્યા. આજના કોર્પોરેટ વર્લ્ડ માટે પણ આ બહુ લાગુ પડે.
બિલકુલ.
કોઈ પણ સંસ્થા માટે આ મોટો બોધપાઠ છે. બીજું, નેતૃત્વના બોજ વિશે પણ શીખવા મળે છે.
એટલે કે
ઉચ્ચ સ્તરના નેતૃત્વ સાથે જે એકલતા આવે, જે માનસિક દબાણ આવે, એને સ્વીકારવું, મોટા નિર્ણયો જેની અસર હજારો લાખો લોકો પર પડે એ લેતી વખતે લીડરે કેવી રીતે પોતાની જાતને સંભાળવી, કેવી રીતે સ્પષ્ટ વિચાર રાખવો, એ આઇઝનહાવર પાસેથી શીખી શકાય.
અને પેલું આયોજન અને અનુકૂલન ક્ષમતા વિશે એમનું પેલું વાક્ય છે ને?
હા, યોજનાઓ નકામી છે પરંતુ આયોજન અનિવાર્ય છે.
પ્લાન્સ આર નથિંગ, પ્લાનિંગ ઇઝ એવરીથિંગ.
એનો શું અર્થ થાય? બરાબર. એનો અર્થ એ નથી કે પ્લાન ન કરવો, પણ એ સમજવું કે સારામાં સારો પ્લાન પણ વાસ્તવિક પરિસ્થિતિમાં બદલાઈ શકે છે.
બરાબર.
મહત્વનું એ છે કે પ્લાનિંગની જે પ્રોસેસ છે એ તમને પરિસ્થિતિ સમજવામાં, સંભવિત પડકારોનો વિચાર કરવામાં અને જરૂર પડે ત્યારે ઝડપથી એડજસ્ટ થવા માટે તૈયાર કરે છે. આ ફ્લેક્સિબિલિટી બહુ જરૂરી છે.
અને જવાબદારી લેવાની વૃત્તિ એ પણ દેખાય છે.
ચોક્કસ. સફળતાનો શ્રેય ટીમને આપવો અને નિષ્ફળતાની જવાબદારી પોતે લેવી, આ સાચા લીડરની નિશાની છે. પેલી ડી ડે વાળી નોટ આનું બેસ્ટ ઉદાહરણ છે. આજના લીડરોએ પણ આ ગુણ કેળવવો જોઈએ.
એકંદરે એમની વાત પરથી એવું લાગે છે કે મોટા ધ્યેયો સિદ્ધ કરવા માટે સ્ટ્રેટેજી, હ્યુમન રિલેશન્સ અને નૈતિક મક્કમતા, આ બધાનું બેલેન્સ જોઈએ.
તમે બરાબર પકડ્યું. લશ્કરી ઉદ્દેશ્યો, એમની માનવીય કિંમત અને રાજકીય વાસ્તવિકતાઓ, આ બધા વચ્ચે સતત બેલેન્સ કરવું, એ જ એમને સફળતાનું રહસ્ય હતું એમ કહી શકાય.
ત્રણ અંતિમ તારણો.
તો આ આખી વાતચીતના અંતે જો આપણે આઇઝનહાવરના જીવન અને ક્રુસેડ ઇન યુરોપમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ શું હોઈ શકે?
સારો સવાલ છે. ભાવનાત્મક આંતરદૃષ્ટિ. મને લાગે છે કે નેતૃત્વનો જે અસલી ભાર છે એ એની એકલતા અને જવાબદારીમાં છે, ખાસ કરીને જ્યારે તમારા નિર્ણયો લોકોના જીવન મરણના હોય. ડી ડે પહેલાંની રાત્રે આઇઝનહાવરે જે દબાણ અનુભવ્યું હશે અને એમની જવાબદારી લેવાની તૈયારી, એ આપણને લીડરશીપના ઊંડા ભાવનાત્મક પાસાનો ખ્યાલ આપે છે.
બરાબર.
બૌદ્ધિક આંતરદૃષ્ટિ. બીજું, આજના મોટા પડકારોનો સામનો કરવા માટે, ભલે એ યુદ્ધ હોય કે કોઈ બીજી જટિલ સમસ્યા, ખાલી એક જ ક્ષેત્રની માસ્ટરી પૂરતી નથી. આઇઝનહાવરની સફળતા બતાવે છે કે સ્ટ્રેટેજિક થિંકિંગ, લોજિસ્ટિકલ પ્લાનિંગ, ડિપ્લોમેટિક સ્કિલ અને આંતરરાષ્ટ્રીય સહયોગ, આ બધાનું કોમ્બિનેશન અનિવાર્ય છે. જીત હંમેશા મલ્ટી ડાયમેન્શનલ પ્રયાસથી જ મળે છે.
સાચી વાત.
સાર્વત્રિક આંતરદૃષ્ટિ. અને ત્રીજું, જે મને લાગે છે કે બધાને લાગુ પડે, એ છે કે જીવનમાં કે કોઈ પણ કામમાં પરફેક્ટ પ્લાન બનાવવો જરૂરી છે, પણ એનાથી એ વધુ જરૂરી છે બદલાતા સંજોગો પ્રમાણે એડજસ્ટ થવાની ક્ષમતા. પેલું વાક્ય, આયોજન અનિવાર્ય છે ભલે યોજનાઓ બદલાય, આ પાઠ આપણને શીખવે છે કે પ્રોસેસ પર ધ્યાન આપવું અને ફ્લેક્સિબલ રહેવું એ જ લાંબા ગાળે સફળતાની ચાવી છે.
ખૂબ સરસ. તમે આઇઝનહોવરના જીવન અને એમના પુસ્તકના સારને બહુ જ સ્પષ્ટ અને અસરકારક રીતે રજૂ કર્યો. એમની કથા આજે પણ એટલી જ પ્રેરણા આપે છે અને એટલી જ મહત્વની છે.
સમાપન કથન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.